શ્રી પંચાસ્તિકાઈ સંગ્રહ ગાથા 22-24 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 2.
आत्मा से भिन्न वस्तु नहीं है, आत्मा ही का परिणाम है. तो आत्मा ही है, आत्मा नु परिणाम छे એટલે आत्मा छे. એમ કે આત્મા નું એક અંગ છે, આત્મા નું પરિણામ છે, આત્મા નું અંગ છે, આત્માના અંગભૂત છે. અને તે પણ આત્માની સાથે અભેદ ભાવે વર્તનારું પરિણામ છે. હું આત્મા અને હું જુદા એવા ભાવે સમ્યક દર્શન પ્રવર્તતો નથી. સમ્યક દર્શન તો ત્રિકાળી આત્મામાં અહંપણું કરનારું પરિણામ છે, અહંભાવ કરનારું. ત્રિકાળીમાં અહંપણું અહંભાવ કરનારું પરિણામ છે. આત્મ સ્વરૂપ કા અનુભવ દ્વારા ઉસકી શ્રદ્ધા પ્રતીતિ રુચિ આચરણ એને નિશ્ચય સમયત્વ કહ્યું. તો એ આત્માથી ભિન્ન વસ્તુ નથી, આત્માનું જ પરિણામ છે અને તેથી તેને આત્મા જ કહેવામાં આવે છે. એસે સમ્યત્વ આત્મા એથી વસ્તુ હે એ નિશ્ચય કા આશય જાણના. નિશ્ચયનો આશય શું? આત્માના શુદ્ધ સમ્યક દર્શનને અથવા નિજ સ્વરૂપનું શ્રદ્ધાન કરનારને નિશ્ચય સમ્યક દર્શન કેમ કહ્યું? સમ્યક દર્શન કહ્યું હતું નહીં પણ નિશ્ચય સમ્યક દર્શન કહ્યું. તો નિશ્ચયનો આશય એટલો છે કે આત્મા જ છે એમ કહેવું છે. આત્માથી કોઈ ભિન્ન ચીજ નથી એવો ભાવ બતાવવા માટે એવા આશયપૂર્વક એને નિશ્ચય સમ્યક દર્શન કહેવામાં આવે છે. છેલ્લી લાલની વાત જરા જલ્દી લીધું છે. આશય શબ્દ લીધો છે ને, નિશ્ચયનો આશય આ જાણવો. દ્રવ્યમ પર્યાયમાં પર્યાયથી ભિન્ન ત્રિકાળી ધાર્યું હોય તો થોડું દખલ થાય. એક બાજુથી એક સમયની શુદ્ધ પર્યાયથી ને મોક્ષ પર્યાયથી આત્માને ભિન્ન કહો, બીજી બાજુથી નિશ્ચય સમ્યક દર્શનને આત્મા કહો, એ પણ એક કહેવાની અંદર અભિપ્રાય છે, આશય છે કે ત્યાં તે ભાવ આત્માનું અહંપણું ધારે છે. ત્રિકાળીમાં અહંપણું ધારે છે, આત્મા રૂપ થઈને પ્રવર્તે છે, આત્માથી અભેદ ભાવે પ્રવર્તે છે. એમ હોવાથી એને નિશ્ચય એવું નામ આપવામાં આવે છે અને એને આત્મા જ કહેવામાં આવે છે. જેમ ચોરી કરનારને ચોર કહેવામાં આવે છે એ રીતે એનો પરિણામ ચોરી ના છે. ત્રિકાળી કઈ ચોર છે નહીં. એ 20 કથા પૂરી થઈ ચુકી. 21 अब कहते हैं कि यह सम्यक दर्शन ये सब गुणों में सार है, उसे धारण करो. ये रत्नत्रय से सम्यक दर्शन ना चारित्र है, एना पण सम्यक दर्शन की प्रधानता गणी ने एने सार रूप भाव कहेवामां आवे छे. ये त्रणे में ये सार है. एवं जीण पणत्तम दंशन रयम धैर्य भावेण સારું ગુણ રેણતમ સોવાણ પડમ 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 વખત ऐसे पूर्वोक्त प्रकार जिनेश्वर देव का कहा हुआ दर्शन है. आ रीते पूर्वे जो कहवामां आव्युं के भगवान जिनेन्द्र देव प्रणीत करेलू, सर्वज्ञ भगवान प्रणीत करेलू एवं दर्शन है. सो गुणों में दर्शन है और दर्शन नानचारी प्रेम तीन रत्नों में सारे बधा गुणों में उत्तम है। दर्शन नानचारी प्रेम आगे त्रण रत्न कया है मैं सारभूत है। और मोक्ष मंदिर में चढ़ने के लिए पहली सीढ़ी है, मोक्ष मंदिर मोक्ष महल में चढ़वा माटे पहलू पगत सिंह है कि जहाँ पग देवा मां आवे छे ज्यांथी उत्थान थाय छे आत्मा नो। इसलिए आचार्य कहते हैं कि हे भाई जीव तुम इसको अंतरंग भाव से धारण करो। तुम अंतरंग रुचि थी अंतरंग भाव से एटले अंतरंग रुचि थी ये समीर दर्शन ने धारण करो। बाह्य क्रिया से धारण करना तो परमार्थ नहीं है, अंतरंग की रुचि से धारण करना मोक्ष का कारण है। समीर दृष्टि शू करे के देव साचा देव गुरु शास्त्र एने वंदन पूजा भक्ति सौद्रव्यू जाणव श्रद्धव व्यवहार नव तत्वों जाणव श्रद्धव बड़ी बाह्य क्रिया थी गई शास्त्रादि पठन मनन चिंतन सम्यक दर्शन ने स्वयं ने धारण करो। अँकी गाथा में सम्यक दर्शन विशेष महिमा कर आम तो कहता जाएगा पर खास एनी गाथा लीधी है कि भगवान जिनेन्द्र देवे आ रीते प्रणीत करेलू है। भगवान सर्वज्ञ देवे आ रीते पोतानी दिव्यध्वनि में सम्यक दर्शन ने आ रीते प्रधानता थी महिमा करेली है। केम के अनादिथी संसार में परिभ्रमण करते जीव आखो एनो संसार मार्ग पलटी ने अँ थी दिशाफेर थईने मोक्ष मार्ग में आरोहण करे छे। अँ थी शुरुआत करे छे आखो मार्ग पलटाय छे एनो अनादिनो ए नीचे जवानो मार्ग छे ए ऊपर आवाना मार्ग में आखी दिशा एने बदलाई जाए छे। अथवा बीजी रीते कहीए तो अंदर थी आत्मा फरी जाए छे आखो आत्मा जाने बदलाई जाए छे आखो आत्मा बदलाय छे एम कहवा। एक सम्यक दर्शन थता आखो जाने जीव बदलाई गयो आखो द्रव्य बदलाई गयो राजमंत्री एवं शब्द आप्यो छे कि सम्यक दृष्टि जीव ने भले चौथा गुण स्थाने सामान्य जीवोने होय छे एक प्रकारे बोलवू चालवू खावू पीवू ए वगैरह उदय की क्रिया सामान्य बीजा मनुष्यों जीवी बीजा प्राणियों जीवी होय छे तो पण अने एना राग द्वेष आदिना परिणाम पण सामान्य जीवो जेवी रीते करता होय छे एवा करता जोवामां मन वचन कायानी चेष्टाथी लागे तो पण एनुं द्रव्य शुद्धत्व रूप परिणमुं छे। एवा शब्द वापर्या छे એનું દ્રવ્ય શુદ્ધત્વ રૂપ પરિણમ્યું છે અને અંદરથી દ્રવ્ય જ એની જાત જે દ્રવ્યની છે એ જાત રૂપે પરિણમન કરવા લાગ્યું છે એટલે એ આત્મામાં બહુ મોટો ફેરફાર થયો છે એમ શરૂઆતથી જ ગણવામાં આવે છે। એસે પૂર્વોક્ત પ્રકાર એ રીતે પૂર્વે કહેલા પ્રકારે જિનેશ્વર દેવ કા કહા હોવા દર્શન હૈ ભગવાન જિનેન્દ્ર દેવ સર્વજ્ઞ દેવ કહેલું જે દર્શન છે અર્થાત જે શ્રદ્ધાન છે અથવા સમ્યક્ત છે સો ગુણોને ઉત્તમ હૈ તે ગુણોમાં ઉત્તમ છે આનંદ ગુણોમાં સમ્યક દર્શન શ્રદ્ધાનને ઉત્તમ ગણવામાં આવ્યું છે। અને જે રત્નત્રય કયા છે દર્શન જ્ઞાન ચારિત્ર એવા જે ત્રણ રત્ન કયા છે મુખ્ય ગુણ કયા છે એ ત્રણોમાં ત્રણેયમાં પણ સમ્યક દર્શન સાર છે અથવા સમ્યક દર્શન મૂળમાં છે એટલે એને દંશણ મૂળો ધમો એમ પણ કહ્યું બીજી ગાથામાંથી એ થાક્યું છે આ જ અધિકારમાં શરૂઆતમાં। અને જાણે કે આખા આત્માના અનંત ગુણના પરિણમનને કોઈ આધારભૂત ભાવ હોય તો એ શ્રદ્ધાનો ભાવ છે એમ ગણવામાં આવે છે। મૂળ ઉપર બધો આધાર છે ને વૃક્ષ ગમે એટલું વિશાળ હોય ગમે એટલું ફાયલું ફૂલેલું હોય તો પણ એ સર્વનો આધાર તો એનું મૂળ છે એમ આ શ્રદ્ધા ગુણનો ગુણ એવો છે અથવા શ્રદ્ધા ગુણના પરિણમનનો પ્રકાર એવો છે કે જાણે અનંત ગુણોના પરિણમનને કોઈ આધારભૂત પરિણમન મળતું હોય પરિણમનમાં પણ એ અંશ મળતો હોય આધારની જગ્યાએ એવો એનો પરિણામનો પ્રકાર છે. એ જોઈને એને દક્ષિણાન ચારિત્ર એ ત્રણ રત્નોમાં પણ સાર છે એમ કહેવામાં આવે છે. મૂળમાં એ શબ્દ વાપર્યો છે, સાર ગુણરત્ન ત્રય. ગુણરત્ન ત્રય ત્રણ ગુણ જે છે એમાં પણ આ સમ્યક દર્શનને દર્શન રત્નને સાર કહેવામાં આવ્યું છે. એનું જીવ પ્રણીતમ એનું ભગવાન સર્વજ્ઞ દેવે પ્રણીત કરેલું છે. શ્રીમદી લખે છે ને કે ધર્મ સર્વજ્ઞતાથી પ્રણીત કરવો, આપણે ડાયાભાઈ લિસ્ટ તૈયાર કરેલું, ડાયાભાઈ જૈન છે ડીસી નેતા ઇંગ્લિશની અંદર, કે જૈન દર્શનની અંદર છ દ્રવ્યો, નવ તત્વો, એનું સ્વરૂપ, પછી શ્રદ્ધા દર્શનદાન ચારિત્ર, ઉત્પાદવે ધ્રુવ, ધ્રુવક્ષેત્રકાળ ભાવ, એવા મુખ્ય મુખ્ય મુદ્દા લઈને જૈન દર્શનનું આ વિજ્ઞાન છે અને જૈન દર્શનની આ ખૂબી છે. અને એક પદાર્થ બીજા પદાર્થથી સર્વથી ભિન્ન છે એ વગેરે ભેદ જ્ઞાન પુણ્યનો પાપના વિષયમાં પણ થોડો ખુલાસો આખા આખો લેખ તૈયાર કરેલો અંગ્રેજી મેગેઝિનમાં આપવા માટે બહારના લોકોને પણ. હવે તો શું છે, એકબીજાનું સાહિત્ય એકબીજાને સહેલાઈથી ઉપલબ્ધ છે એટલે જાણવા મળે એ આપવા માટે. પછી શ્રીમદજીનું વચન યાદ આવ્યું એ વાર્તા કે ધર્મ સર્વજ્ઞતાથી પ્રણીત કરવો, કેમ કે આવું બધું જે કહ્યું છે એ કહેનાર કોઈ પ્રમાણિક હોય તો એની પ્રમાણિકતા કેવી રીતે છે એ વગર એને માનશે કોણ? તમે એમ કહ્યું કે અમે આમ બધા માનીએ છીએ, અમારો સંપ્રદાય જે જૈનો કહેવાય છે એ કહું અમે આટલા આમ માનીએ છીએ, એની સંખ્યા તો કંઈ બહુ છે નહીં. તમે એમ માનો છો એ સાચું છે, એમ વર્તમાન તમારી પરિસ્થિતિ જોઈને પ્રતીતિ આવી એ તો મુશ્કેલ છે, કેમ કે બીજા સામાન્ય મનુષ્યો છે એવા તમે પણ સામાન્ય મનુષ્ય છો. તો કોઈ આ વાતનું પ્રતિપાદન કહેનાર કોઈ અસામાન્ય વ્યક્તિ છે કે નહીં? શ્રીમદજી બહુ દૂરદૃષ્ટિથી એ વાત લખી છે કે ધર્મનું પ્રતિપાદન સર્વજ્ઞતાથી કરવું, કે આત્મા જ્યારે શુદ્ધ થાય છે ત્યારે એના પરિણામમાંથી સર્વાંશે મલિનતા કલંકનો અભાવ થાય છે, દોષ કલંક જરા પણ અનંતને ભાગે પણ રહેતો નથી, સર્વથા નાશ થાય છે એવી સંપૂર્ણ શુદ્ધિની અવસ્થામાં જ્ઞાનનો વિકાસ પૂરેપૂરો થઈ જવાથી કોઈ પદાર્થ કોઈ તત્વ કાંઈ જાણવું બાકી રહેતું નથી. એમ સર્વના જાણવા સાથે એની પૂરી નિર્દોષતાનો અવિનાભાવી સંબંધ છે. એવી સ્થિતિમાં જે કાંઈ જણાયું અને કહેવાયું એ એક વચનના આધારભૂત વિષય છે, કે આ વચનને આધાર શું છે, કે આ વચનનો આધાર કહેનારની સંપૂર્ણ નિર્દોષતા છે અને કહેનારનું સર્વજ્ઞપણું છે, સર્વનું જાણવાપણું છે અને જાણવાની સાથે રાગદ્વેષના અભાવપણું છે. ત્યાંથી જે કહેવામાં આવ્યું છે, પ્રતિપાદન કહેવામાં આવ્યું કરવામાં આવ્યું છે એમાં આ વાત પણ છે સાથે સાથે કે સર્વગુણોમાં દર્શન ઉત્તમ છે અને એ ત્રણેય રત્નોમાં સારભૂત છે. મોક્ષ માર્ગમાં ચઢવા માટે એ પહેલામાં પહેલું પગથિયું છે, પહેલું સોપાન છે. સોપાન એટલે પગથિયું, મૂળમાં સોવાણું એવો શબ્દ વાપર્યો છે, પહેલું સોપાન છે. તેથી આચાર્ય કહે છે કે એ જીવી જીવો તું ઇસકો અંતરંગ ભાવથી ધારણ કરો, એવા સમ્યક દર્શનને પોતાના ભાવથી ધારણ કરો, પોતાની રુચિથી ધારણ કરો. આવું એનું ઉત્તમપણું જોઈને એ સમ્યક દર્શનને તમે અંતરંગ રુચિથી અંગીકાર કરો. એનો અર્થ છે એની કિંમત શું છે એ પહેલાં નક્કી થવી જોઈએ. જો એની કિંમત નક્કી થાય, એનો એનો લાભ દેખાય તો તત્સંબંધિત પ્રયત્ન ઉત્પન્ન થાય. બાકી આ જીવ ક્યાંય લાભ દેખાય વિના પ્રયત્ન કરે એવું એના સ્વભાવમાં નથી. સ્વભાવમાં એ સ્વભાવગતિક છે કે જ્યાં એને લાભ દેખાય છે એ બાજુ એનું વરણ, એનું વજન, એનો રસ, એનો પ્રયત્ન એ બધા પરિણામ એના ચાલુ થઈ જાય છે. તેથી એને તમે ગ્રહણ કરો એમ કે છે. બાહ્ય ક્રિયા દિવસે ધારણ કરનાર તો પરમાર્થ નહીં ને, માત્ર બાહ્ય ક્રિયા એ સંબંધ કરવી. વ્યવહાર સમ્યક દર્શન કહ્યું ને, એ વ્યવહાર સમ્યક દર્શન એની બાહ્ય ક્રિયા છે. એટલે માત્ર એ બાહ્ય ક્રિયાને એની ધારણ કરવી એ કાંઈ પરમાર્થ નથી. એ નવતત્વોનું શીખવું, છ દ્રવ્યોનું સર્જવું, સાચા દેવ ગુરુ શાસ્ત્રને વંદન પૂજન કરવું, એ બધું બાહ્ય ક્રિયા થઈ ગયું. અંતરંગ રૂચિ છે ધારણ કરનાર મોક્ષ કારણે સાક્ષાત સમ્યક દર્શનનું પરિણમન થવું. એટલે કોઈ અપૂર્વ રૂચિથી શુદ્ધાત્માનું શ્રદ્ધાન થવું એને સમ્યક દર્શન કહે છે. અને એ મોક્ષનું કારણ છે, મોક્ષનું એ મૂળ કારણ છે. એને મોક્ષ થાય જ છે એમ સમજીને એને મોક્ષનું કારણ કહેવામાં આવે છે. અથવા આંશિક મોક્ષ સ્વરૂપે છે, મોક્ષની જાત છે, પરિણામ એ પોતે જ મોક્ષની જાત છે. સમ્યક દર્શન છે તેમાં મુક્તપણા મુક્તપણો અનુભવ ગોચર થાય છે. આત્મા બંધ રહી છે અથવા બંધ મોક્ષની અપેક્ષા પણ આત્માને નથી, એવું જે એનું સ્વતંત્રપણું છે, મુક્તપણું છે, એ પ્રથમ સમ્યક દર્શનમાં અનુભવવામાં આવે છે. જો શ્રદ્ધાન કરતા હૈ ઉસી કે સંયત હોતા હૈ. શું કહે છે કે આમ તો આત્મા છે એ પરમાર્થે અસંગ તત્વ છે, અને પરમાર્થે અસંગ હોવાથી અસંગ પણ એને ઉચિત છે, એના સ્વરૂપને અનુકૂળ છે, ઉચિત છે. પણ સર્વથા અસંગ પણ ન થાય, જેવો છે એવો શુદ્ધાત્મા પરિપૂર્ણ શુદ્ધ ન થાય તો એનું શ્રદ્ધાન તો કરવું. એટલે એક સુધી કાર્ય ન થાય તો એવો આત્મા છે ને એવો થઈ શકે છે એવું એને શ્રદ્ધાન તો કરવું. ઓછામાં ઓછું નિયમસારમાં 154 નંબરની ગાથા છે, અષ્ટપાવરમાં પહેલા જ અધિકારની આ 22મી ગાથા છે. આમ આપણે સર્વજ્ઞ જિંદગી કરીશું આપી દીધું છે. અર્થ, જો કર્મે કો સમર્થ હોય और जो करने को समर्थ नहीं हो वो श्रद्धान करे, क्योंकि केली भगवान ने श्रद्धान करने वाले को सम्यक कहा है. शुं कहे छे कि जे आत्मा ने शुद्ध करवा समर्थ हो अथवा एटलू सामर्थ हो कि दीक्षा अंगीकार करी ચારિત્રને અંગીકાર કરે, અસંગપણું ધારણ કરે અને મોક્ષ સુધી પહોંચે, એટલું સામર્થ હોય તો એ સામર્થ ગોઠવીને કાંઈ ગ્રહસ્થમાં રહેવાનો આદેશ છે નહીં. ફરમાન તો એ જ છે કે જીવ આત્મા કહેવામાં આવે છે. આમ તો મોક્ષ માર્ગનો જે રાજમાર્ગ છે, મોક્ષ માર્ગ એને કહીએ, એ તો મુનિપણું જ છે. એટલે એવા કાળ હતા ત્યારે તો એક પરિસ્થિતિ નથી આખી કે દીક્ષા અંગીકાર કરવાનો જ ઉપદેશ કરવામાં આવતો હતો. કેમ કે સમ્યક દર્શન સહજ અને સાધારણ હતું, એક ઘરમાં એક બે ચાર જણા નીકળે એટલા બધા નીકળે, અત્યારે તો આખી વસ્તીમાં એટલા નીકળવા મુશ્કેલ પડે. દીક્ષા અંગીકાર કરવાનો જ મુનિઓના આચાર્ય ઉપદેશ આપે કે આ મનુષ્ય પણ મળ્યું છે, બીજી ચાર ગતિમાં તો એ હદે કોઈ જીવ આવી શકતો નથી, હવે તમે આત્માને જાણો છો, માનો છો, શ્રદ્ધો છો, માર્ગની પ્રતીતિ છે, બસ માર્ગમાં આવી જાઓ. એટલે સમર્થ હોય તેને તો ચારિત્ર અંગીકાર કરીને મોક્ષ પ્રાપ્ત કરવો. મોહ તો કરે, જેને સામર્થ હોય તો એ કરે, અને જે કરવામાં સમર્થ નથી, જેના પરિણામમાં નબળાઈ છે, અશક્તિ છે, વો શ્રદ્ધાન કરે. એને શ્રદ્ધાન તો છોડવાનો પ્રશ્ન રહેતો નથી. શ્રદ્ધાન, શુદ્ધાત્મ શ્રદ્ધાન તો ઓછામાં ઓછું હું એટલી વાત લીધી છે, પછી એની નીચેની કોઈ વાત લીધી નથી. પછી શ્રદ્ધાન ન હોય તો રોજ શાસ્ત્ર સ્વાધ્યાય તો કરવો, શ્રદ્ધાન ન હોય તો રોજ ભક્તિ પૂજા તો કરવી જ, એમ નથી લીધું. ઓછામાં ઓછું આટલું લીધું છે કે એને શ્રદ્ધાન તો કરવું જ. અનંત શક્તિનો ધણી છે, અનંત અનંત સામર્થ્ય ભર્યું છે, તો ઓછામાં ઓછું એને શ્રદ્ધાન સુધી તો પહોંચી જવું જોઈએ. આગળ વિશેષ જાય, ચારિત્ર અંગીકાર કરે, મોક્ષ પ્રાપ્ત કરે, તો એ તો એના ઘરની ચીજ છે, કોઈ પારકી ચીજ લેવાની નથી. પણ એટલું ન થઈ શકે, એટલું સામર્થ્ય ન હોય તો શ્રદ્ધાન સુધી તો એને આવવું જોઈએ. क्योंकि केवली भगवान ने श्रद्धान करने वाले को सुमित कहा है, जेने श्रद्धान कर्यू एने संकेत कहू छे भगवान, शुद्धात्मा श्रद्धान सुधी न आवे, पोताना आत्मा ने श्रद्धा नहीं, पोताना स्वरूप उपर श्रद्धान न हो तो पछी एनो तो कोई बीजो वर्ग है, एने एक ज वर्ग है, पछी एने माटे कोई बीजो वर्ग है ये बात राखता नहीं. અહીં સુધી તો આવી જવું જોઈએ કે શ્રદ્ધા તો તને ઓછામાં ઓછી તારા નિર્દોષ પરિપૂર્ણ સ્વરૂપની ઓછામાં ઓછી શ્રદ્ધા સુધી તો તારું પરિણામ હોવું જ જોઈએ. ભાવાર્થ યહાં આશય એસા હૈ કે યદિ કોઈ કહે કે સંયત હોને કે બાદ મેં તો सब परग्रह संसार को हे जानते हैं, जिसको हे जाने उसको छोड़ मुनिवर बनकर चारित्र का पालन करे तब संयुक्ति माना जावे, इसके समाधान रूप यह गाथा है. क्यों कहते हैं कि कोई भी दलील करे कि जारे जीव सम्यक दृष्टि थाय छे त्यारे तो इन्हें आखो संसार हेपणे हे ना हे बाजू आवी जाए छे. એક ઉપાદેય પોતાનો આત્મા છે સમ્યક દર્શનને, અને આખો સંસાર એને એ છે. જો એને આખો સંસાર એ છે સમ્યક દ્રષ્ટિને, તો પછી શા માટે એ ગ્રહસ્થાદી સંસારમાં રહે છે? એને તો મુનિ પણ અંગીકાર કરીને ચારિત્રમાં આવી જવું જોઈએ. કહે છે કે એવું ન પણ બને એને માટે આ ગાથા છે, એના સમાધાન રૂપે આ ગાથા છે. જિસને સૌ પરગ્રહ કો હે જાણકર નિસ્વરૂપ કો ઉપાદે જાના, નિસ્વરૂપ કા શ્રદ્ધાન ક્યા, તબ મિથ્યા ભાવ તો દૂર હોય, ત્યારે એનો મિથ્યાત્વ ભાવ તો નાશ પામ્યો. પરંતુ જબ તક ચારિત્ર નો પ્રબળ દોષ હોય, એ ચારિત્ર નો દોષ છે, બચાવનું પડખું નથી પણ એ ચારિત્ર નો દોષ છે. चारित्र में प्रबल दोष है तब तक चारित्र में कर्म का उदय प्रबल होता है, और तब तक चारित्र अंगीकार करने की सामर्थ्य नहीं होती. त्या सुधी एने स्वरूप में स्थिर थवानो एनी शक्ति एना परिणाम में नहीं, त्यारे चारित्र ना प्रबल उदय में केटलेक अंशे जोड़ाय छे, આંશિકપણે એ જોડાય છે. સર્વથા એકત્વ ભાવ મિથ્યા ભાવ થાય છે એવો થતો નથી, ત્યારે આ ચારિત્રને અંગીકાર કરી શકતો નથી. જેટલી સામર્થ્ય હોય એટલા તો શ્રદ્ધાન કરે, જેટલી સામર્થ્ય એટલા તો કરે, જેટલી પરિણામ શક્તિ છે એટલો તો સ્થિર થાય, અથવા પરિણામની જેટલી શક્તિ છે એટલી તો સ્થિર થવામાં જ લગાવે, ઓર શેષ કા શ્રદ્ધાન કરે. અને બાકીના માટે એમ માને કે આવા સંપૂર્ણ ચારિત્રને હું જરૂર અંગીકાર કરી શકીશ એવો મને વિશ્વાસ છે. એમ ન કહે કે ભાઈ એ અમારું કામ નથી, અમે રહ્યા ગ્રસ્થ, ચારિત્રમાં અમે આવી શકીએ નહીં, કેમ કે હજી તો અમે ગ્રસ્થ છીએ, અમે આત્મા છીએ, વર્તમાન પરિણામમાં અશક્તિ છે, તેથી સ્થિરતા થઈ શકતી નથી, પણ સ્થિરતા થઈ શકશે, જરૂર થશે, અને સ્થિરતા આવશે એવો અમને વિશ્વાસ છે. આખો અભિપ્રાય બદલાય છે એની અંદર. ઇસ પ્રકાર શ્રદ્ધા કરને વાલે કો ભગવાન ને સમ્યક્ત કહા હે, એ રીતે બાકીનું શ્રદ્ધાન કરવા અને સમ્યક્ત કહ્યું છે. આ એક ઉપલક્ષણ થી સમ્યક્ત દર્શન ને બતાવ્યું છે. શું ઉપલક્ષણ છે આમાં? કે આમ તો શુદ્ધાત્માનું શ્રદ્ધાન કરવું તે સમ્યક્ત છે. હવે જ્યાં સમ્યક્ત છે ત્યાં એક એવો પ્રશ્ન થાય કે સમ્યક્ત દર્શન માટે એક શુદ્ધાત્મા ઉપાદે ને આખો સંસાર હોય છે. આખો સંસાર હોવા છતાં સંસાર અવસ્થામાં સમ્યક દ્રષ્ટિને જોવામાં આવે સંયોગોની વચમાં, તો પછી એનું શ્રદ્ધાન શું છે? કે એનું શ્રદ્ધાન એ સંયોગ અને સંયોગ પ્રત્યેના ભાવમાં હેપણાનું છે, અને એક શુદ્ધાત્મા ઉપાદેવ છે, અને શુદ્ધાત્મા ઉપાદેવ હોવાથી એ બધા રાગ દ્વેષ છોડીને ચારિત્ર અંગીકાર કરીને મોક્ષ પર્યંત પહોંચવામાં એની શ્રદ્ધા છે. એટલે કે એ અસ્થિના પરખાણમાં શ્રદ્ધો છે, નાસ્તિને એ શ્રદ્ધતો નથી એમ છે. નાસ્તિ વિદ્યમાન હોવા છતાં કોઈ એવી અપૂર્વ અંતર્દૃષ્ટિ છે કે જેને લઈને એ અસ્થિને શ્રદ્ધે છે, નાસ્તિને શ્રદ્ધતો નથી એમ છે. આ વિશે જે છેલ્લું લીધું ને, જેટલી સામર્થ્ય હોય એટલા તો કરે. એટલે શું છે કે એનો પ્રયત્ન એમ નથી કે હું ગ્રસ્ત છું એટલે મારે રાગ દ્વેષ તો હોય ને થાય, એ તો એનો શ્રદ્ધાનો વિષય થઈ ગયો. તો મને હોય ને થાય તો એનો શ્રદ્ધાનો વિષય થઈ ગયો, આખો અભિપ્રાય બદલાઈ ગયો. પણ એનો બરાબર પ્રયત્ન જેટલી શક્તિ છે એટલે તો અંદરમાં સ્થિર થવાનો જ પ્રયત્ન છે, અને જેટલું સ્થિર થવામાં બાકી રહી જાય છે એ વિષયમાં એની શ્રદ્ધા છે કે હું આ પૂરેપૂરા પ્રયત્નમાં સફળ થઈને આગળ વધીને ચારિત્ર અંગીકાર કરીને મોક્ષ પામીશ, પામીશ ને પામીશ જ એમ એ આશાવાદી છે, આસ્તિત્યવાદી છે, નિરાશાવાદી નથી. આખું પરિણમનનો જે પ્રવાહ છે એમાં જુદી જાતનો કરંટ છે એની અંદર, અને ઓલો જુદી જાતનો ફેર પડી જાય છે. પેલામાં સંસારનો કરંટ છે, એમાં છૂટવાની વાત છે, એટલો બધો ફેર છે. એનું કારણ છે કે સમ્યક દ્રષ્ટિ જીવને પ્રતિ સમય એના મુક્ત ભાવનો અનુભવ છે, અને જે નિરાળો શુદ્ધાત્મા જોયે છે એની મસ્તી છે એમાં. એટલે મુક્ત થવાની જે રીત છે, વિધિ છે, એ અનુભવથી એ જાણે છે. એટલે એને વિશ્વાસ છે અને શ્રદ્ધા છે કે અત્યારે ભલે સમ્યક્ત છે તો પણ મારો પ્રયત્ન બરાબર વર્તે છે, અને એ પ્રયત્નમાં ચારિત્ર આદિ અંગીકાર કરીને હું મુક્ત થઈશ, એમાં મને કોઈ લેશ માત્ર શંકા દેખાતી નથી, એમાં મને જરા પણ વિશ્વાસ નથી. તેથી બાકીનો વિષય મારે શ્રદ્ધાનમાં બરાબર આવી જાય છે. જેમ પૂરો શુદ્ધાત્મા વિશ્વાસમાં આવ્યો છે, શ્રદ્ધાનમાં આવ્યો છે, એમ અવસ્થા અપેક્ષાએ બાકીના કારણે પણ એને પૂરેપૂરું શ્રદ્ધાન છે. એને ભગવાને આવા પરિણામના ઉપલક્ષણ વાળાને ભગવાને સમ્યક્ત કહ્યું છે. એની વાત એ લીધી, ઈ પ્રકાર શ્રદ્ધાન કરને વાલે કો સામર્થ્ય ઉતના તો કરે શેષ કા શ્રદ્ધાન કરે, ઈસ પ્રકાર શ્રદ્ધાન કરને વાલે કોઈ ભગવાન ને સમ્યક્ત કહા હે, જેને ખરેખર નિશ્ચિત સમ્યક દર્શન છે એને સાથે સાથે પરિણામ ઉપેક્ષા કે જે જ્ઞાનનો વિષય છે આ સમ્યક જ્ઞાનની પ્રવૃત્તિમાં પણ આવી જાય છે. ત્યારે એને ગાથા આગળ આવી ગઈ ને, કલ્યાણ અકલ્યાણનો સાચો દ્રષ્ટિકોણ તો સમ્યક દર્શનથી પ્રગટે છે. એ સમ્ય દ્રષ્ટિકોણ તો સમ્ય જ્ઞાનનો વિષય છે, તો આ સમ્ય જ્ઞાનના પડખામાં જાય છે આ વિષય. કે આખું જે પરિણમન છે એ જ્ઞાનનો વિષય છે, સમ્યક દર્શનથી માંડીને મોક્ષ સુધીનો. પ્રધાનનો વિષય તો ત્રિકાળી આત્મા છે, તો એ સમ્યક જ્ઞાનમાં જે પરિણમનનો વિષય છે એ કઈ રીતે છે કે જેટલી શક્તિ અને સામર્થ્ય છે એટલું ત્યાં એનું પરિણમન છે, શુદ્ધ પરિણમન છે, અને એમાં એ બરાબર ઉદ્યમવંત છે અથવા એ બરાબર પ્રયત્નવંત છે અથવા એ પોતાના નિર્હિતના કાર્યમાં તત્પર છે એમાં પ્રમાદી નથી, એટલી વાત છે. એટલું તો એને પરિણમનમાં છે. હવે બાકી રહ્યું જે આવવાનું બાકી છે એ શુદ્ધ પરિણમન, એમાં શું છે કે એમાં એનું શ્રદ્ધાન છે, વિશ્વાસ છે કે એ પૂરું પરિણમન આ રીતે આગળ વધીને થશે થશે ને થશે જ. એમ નથી કે અત્યારે નથી એટલે ભવિષ્યનું તો શું કહેવાય, કંઈ કહી શકાય નહીં, એવું નથી. એટલો એને વિશ્વાસ છે, એના પ્રગટ પરિણમનથી વિશ્વાસ છે. સમ્યક તો સન્મુખનો તો કાળ જ થોડો છે ને, એનો ક્યાં બહુ લાંબો કાળ છે. શ્રદ્ધાનમાં તો ફરક જ છે, જે મિથ્યા શ્રદ્ધાન છે, જે સમ્યક સન્મુખ છે એને શ્રદ્ધાનની અપેક્ષાથી જોઈએ તો હજી મિથ્યા શ્રદ્ધાન છે, પણ ત્યાં મિથ્યા શ્રદ્ધાન ઘણું મંદ છે અને અભાવ થવાની તૈયારી થઈ ગઈ છે, એટલો ફેર છે. શ્રદ્ધાન મિથ્યા છે તો મિથ્યા છે. દ્રવ તો જ્ઞાનમાં આવ્યું છે, નિશ્ચયમાં આવ્યું છે, નિર્ણયમાં આવ્યું છે, પણ હજી પ્રત્યક્ષ અનુભવ નથી, એ પરોક્ષ જ્ઞાનનો વિષય છે. હજી હજી સુધી ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, અતિ ઇન્દ્રિય જ્ઞાનનો પ્રત્યક્ષ વિષય થયો નથી, કેમ કે બેના તબક્કામાં બેના સ્ટેજમાં ફેર છે. સન્મુખનું જોર છે હજી ઘણું ઓછું છે, અને પરિણમનનું સાક્ષાત પરિણમનનું સમ્યક દર્શનમાં તો કોઈ અપૂર્વ પુરુષાર્થનું પરાક્રમ છે ખરેખર તો, એટલે એક અસાધારણ સ્ટેજ છે એના કરતા. એ રીતે અહીંયા એને સમ્યક કહ્યું છે, એવા ભાવ વાળાને સમ્યક કહ્યું છે, એ વાતને થાપી છે. બાવીસ થી અબ કહેતે હૈ કે જો એસે સમ્યક દર્શનના ચારિત્ર માં સ્થિત હૈ વે વંદન કરને યોગ્ય હૈ. આગળ એક ગાથા એવી આવી હતી કે જે દર્શન રહિત છે તે વંદનને યોગ્ય નથી. હવે કહે છે કે આ રીતે જે સમ્યક દર્શનના ચારિત્રને પ્રાપ્ત છે, મોક્ષ માર્ગને પ્રાપ્ત છે, તે વંદન કરવાને યોગ્ય છે. બીજું પ્રશ્ન લીધો, દંશુણાણ ચરિતે તો મેં તપ લીધું છે, નીચે કાલ સુપસત્તા એ દેવો વંદનીયા જે ગુણવાદી ગુણધારાણમ દ્રવ અર્થ દર્શન જ્ઞાન ચારિત્ર તપ તથા વિનય એની જો ભલે પ્રકાર સ્થિત હૈ વે પ્રશસ્ત હૈ સરાહનીય યોગ્ય હૈ અથવા ભલે પ્રકાર સ્વસ્થ હૈ લીન હૈ ઓર ગણધર આચાર્ય ભી ઉનકે ગુણાનુવાદ કરતે હૈ અતઃ વે વંદને યોગ્ય હૈ. શું કહે છે કે ગુણના ધર્મરા છે, ગુણવાન છે, વંદન શા માટે કરવામાં આવે છે તેનામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય એ વગેરે ભાવો એનામાં સ્થિર છે. એવા ભાવે જે સ્થિત છે તે પ્રશસ્ત છે, તે વખાણ કરવા લાયક છે, એની પ્રશસ્તિ કરવા યોગ્ય છે, સરાહના યોગ્ય, સરાહના કરવા જેવી છે, અનુમોદન કરવા જેવું છે કે આવું જ આત્મા એ કરવા જેવું છે, બીજું કરવા જેવું નથી. તે ભલે પ્રકારે અથવા તે ભલે પ્રકારે સ્વસ્થ છે, એ આત્મામાં સ્વસ્થ સ્વ પોતામાં રહેલા છે, સારી રીતે પોતામાં સમ્યક પ્રકારે રહેલા છે, પોતામાં લીન થયેલા છે. અને ગણધર તથા આચાર્યદેવ, જે ગણધર છે અને આચાર્યદેવ છે, એ પણ એના આત્માના ગુણોના અનુવાદ કરે છે, ગુણાનુવાદ કરે છે. આવે છે ને નિયમસારમાં મુંડા મહે તમ વયમ, સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે. આવી જેની સુંદર બુદ્ધિ છે એવા સમ્યક દ્રષ્ટિઓને અમે વંદન કરીએ છીએ, એવું લખ્યું છે. એની અંદર મુનિ છે ટીકા કરનાર, બનારસીદાસજી લખે છે ને, શાંત દશા તિન કી પહેચાની, કરે કર જોડી બનારસી વંદન. પોતે સમ્યક દ્રષ્ટિ છે, છતાં એ આત્માના ગુણોનો જેને પ્રકાશ કર્યો છે, ગુણવાન થયા છે, એ ગુણને પ્રકાશનારા પોતે એને વંદન કરે છે. એટલે એને એના પ્રત્યે બહુમાન છે, એને એ ગુણોનું અનુમોદન છે. એમાં કોઈ વ્યક્તિ વિશેષનો સવાલ નથી, કોઈ વ્યક્તિ વિશેષનો એમાં સવાલ નથી. પણ એ આત્માના ગુણો, પોતાને અંદરમાં આત્મગુણની રુચિ છે, એટલે જેને આત્મગુણ પ્રકાશમાન થયા છે એના પ્રત્યે એને બહુમાન આવ્યા વિના રહે નહીં. ફરીથી દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ તથા વિનય, એની જો ભલે પ્રકાર સ્થિત હૈ, સમ્યક પ્રકારે જે દર્શન, જ્ઞાન, ચારિત્ર, ભલે પ્રકારે કે સમ્યક પ્રકાર તેમાં જે સ્થિત છે તે પ્રશસ્ત છે. પ્રશસ્ત છે એટલે એમની પ્રશસ્તિ કરવા લાયક છે, મહિમા કરવા લાયક છે, એનો ગુણાનુવાદ કરવા લાયક છે, સહાનુયોગ્યને અનુમોદન કરવા લાયક છે, એ પ્રોત્સાહન આપવાને લાયક છે, અથવા તે ભલે પ્રકારે સ્વસ્થ છે, આત્મામાં લીન છે. અને ગંધર અને આચાર્ય જે મોટા પુરુષ કહેવાય છે, તે પણ તેમના અનુગુણાનુવાદ કરે છે, એ પણ એમના ગુણોની મહિમા કરે છે. આ જીવ મોક્ષ માર્ગમાં આવ્યો છે, મોક્ષ માર્ગમાં વિચરે છે, અને મોક્ષ માર્ગમાં વિચરતો થકો એ સંપૂર્ણ સિદ્ધપદને પ્રાપ્ત કરશે. એ સંગ દેખાય છે એક સાથે. અને જે આત્માના ગુણ છે એ ગુણો જ કોઈ એમને બહુમાન છે. ખરેખર તો વિષય એ છે કે જે ગુણ છે એના ઉપર પોતે વિશેષ અનુરાગ થાય છે એમને. તો આત્મગુણો જેને પ્રગટ્યા, અંદરથી ગુણ પ્રગટ્યા, એ તો ખરેખર એની સરાહના કરવી જોઈએ અને એ ગુણાનુવાદને લાયક છે. અત્યારે એ વંદન યોગ્ય છે અને તેથી તે વંદનને યોગ્ય છે. એમના પ્રત્યે બહુમાનથી પરિણામ નમે છે, વળે છે, ઢળે છે, તેથી તે વંદનને યોગ્ય છે. દૂસરે જે દર્શનાદિશે ભ્રષ્ટ હે, બીજા કે જેઓને શ્રદ્ધાનું પણ નથી, ઓર ગુણવાનો છે મત્સર ભાવ રખકર, ઈર્ષા, મત્સર એટલે ઈર્ષા, બીજા જે ગુણવાન છે જેને આત્માના ગુણ પ્રગટ્યા છે એના પ્રત્યે જેને ઈર્ષા થાય છે, કે ઈર્ષા રાખીને વિનયરૂપ નહીં પ્રવર્તે હે, ઈર્ષાને લઈને એ વિનય કરતા નથી, તેવા જેઓ વંદનને યોગ્ય નહીં હે, એ બહુમાન કરવા લાયક નથી અને વંદન કરવા લાયક નથી. એ બીજું પડખું એમાંથી કાઢ્યું છે. મારી મિત્ર ગાથા તો એટલી છે કે ગુણવાદીઓ એટલે ગુણને પ્રકાશનારાઓ ગુણધર્મને વંદનિક માને છે, વંદનને યોગ્ય માને છે, એટલી ગાથા છે. ગાથાનો વિષય આટલો જ છે કે જે દર્શનના ચારિત્ર અને તપમાં સ્થિર છે, સ્વસ્થ છે, સારી રીતે રહેલા છે, એને ગુણવાદીઓ તે ગુણધર્મને વંદનને યોગ્ય માને છે. એટલો ગાથાનો વિષય છે. એમાંથી પછી આ કાયદો છે કે એ આ જે પોતે સદ્ધાનાદી સુધાત્માના સદ્ધાંજ્ઞાન ચારિત્રમાં આવ્યા નથી એટલે એનાથી ભ્રષ્ટ છે, ત્યાં સુધી પહોંચ્યા નથી એને ભ્રષ્ટ કહેવામાં આવે છે. તેઓ ગુણવાનોથી માત્સર્ય રાખીને ગુણવાનો પ્રત્યે એને ઈર્ષા થાય છે, એ કુદરતી છે. જેમ પોતાને ગુણ પ્રત્યા હોય તો બીજા ગુણવાન પ્રત્યે એને સહેજે જ બહુમાન અને વિનય આવે, વંદન આદિ કરે. તેમ જ્યારે પોતે ગુણથી ભ્રષ્ટ હોય, પોતે અવગુણવાન હોય, ત્યારે એને બીજા ગુણવાન પ્રત્યે બહુમાન આવવાને બદલે એને માત્સર્ય આવે છે સહેજ. તેવા જેવું વંદનને યોગ્ય નથી. આ વંદનને યોગ્ય છે તો પેલા વંદનને યોગ્ય નથી. પછી બાહ્ય ક્રિયામાં હોય, બીજું ત્રીજું હોય, વિદવત્તા હોય, આ તે શાસ્ત્ર જ્ઞાન હોય, તો પણ એ ખરેખર વંદનને યોગ્ય નથી. એ બીજા પડખાની વાત એમાંથી અનર્પિત છે એ કાઢી છે, એ અર્થમાં જ લઈ લીધી છે. આમ તો નહીતર ભાવાર્થમાં એટલું વિશેષ વાત લઈ શકાય. પણ એ જમાનામાં જયારે જયચંદજી અર્થ લખ્યા છે, સમયસારના પણ અર્થ કર્યા છે, ભાવાર્થ કર્યા છે, ત્યારે એ કોઈ સાહિત્યના એટલા બધા નિયમો બહુ પ્રસિદ્ધ નહીં હોય એવું લાગે છે. કે જેટલો મૂળ ગાથા હોય, મૂળ શબ્દો હોય, એનો અર્થ કરવો અને બાકીનો જુદો પાડવો, સમયસારમાં પણ એ રીતે અર્થ કર્યા છે. એ 23 ગાથા થઈ. अब कहते हैं कि जो यथाजात रूप रूप को देखकर मत्सर भाव से वंदना नहीं करते हैं वे मिथ्या दृष्टि है. शू तो मुनि है एमने तो नग्न दिगंबरपणु है, शरीर की दिगंबर अवस्था जी ने कोई ईर्षा थी इन्हें वंदन करता नहीं. मुनिना दिगंबर रूप जी ने कोई ईर्षा थी वंदन करता नहीं. કહે છે કે એ પ્રગટ મિથ્યા દ્રષ્ટિ જ છે, એને તો સમ્યક દર્શન હોવાનો કોઈ સવાલ રહેતો નથી. મચ્છરિયો સો સંજમ પડ્યો મિથ્યા ઇથી હવે એસો
રૂપલેથી
ઈર્ષા કરનારો સંયમધારી હોય, પોતે કેટલાક સંયમ પાળતો હોય, પણ મુનિના રૂપને જોઈને જો એને બહુમાન આવવાના બદલે, મુનિની નિર્દોષતા જોઈને તો બહુમાન આવવું જોઈએ, એના બદલે કોઈને કોઈ બને એના પ્રત્યે જો એને માત્સર્ય આવે, શરીર મલિન હોય અથવા તો એમ કે મુનિ છે વસ્તીમાં ના આવવું જોઈએ, ફલાણું છે ગેગણું છે, અનેક પ્રકારે એના પ્રત્યે ઈર્ષા કરે છે, તે પ્રગટ મિથ્યા દ્રષ્ટિ છે અથવા કુદૃષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ છે અથવા કુદૃષ્ટિ છે, એની દ્રષ્ટિ વિપરીત છે, એ નિર્દોષતાને સન્માનતો નથી. અર્થ જો સહજોત્પન્ન યથા જાત રૂપ કો દેખકર નહીં માનતે હૈ, સહજ ઉત્પન્ન કેવું છે, મુનિનું રૂપ કે જે સહજ જ ઉત્પન્ન છે, કોઈ કૃત્રિમતા એમાં છે નહીં, મુનિની જે નગ્ન દિગંબર અવસ્થા છે એ સહજ જ ઉત્પન્ન થયેલી છે. કેમ કે એમનો એટલો રાગ જ નથી કે વસ્ત્રાદિને એ ધારણ કરે, પછી આગળનો રાગનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે હદ સુધી જેને વિતરાગતા પ્રગટ થઈ છે તે મુનિ છે. યથાજાત રૂપકો, યથાજાત જેવા જેમાં છે એવું જ રૂપ, એવા રૂપને જોઈને નહીં માનતે હૈ, જે એની નિર્દોષતાને માનતા નથી, જે મુનિ તરીકે એને માનતા નથી, અથવા જે બહુમાન છે એને માન્ય કરતા નથી. ઉસકા વિનય સત્કાર પ્રીતિ નહીં કરતે હૈ, તેમના પ્રત્યે વિનય કરતા નથી, તેમનો આદર સત્કાર કરતા નથી, તેમના પ્રત્યે ધર્માત્મા પ્રત્યે જે પ્રેમ આવવો જોઈએ, પ્રેમ જેને આવતો, પ્રીતિ એટલે પ્રેમ આવતો નથી, અનુરાગ આવતો નથી, ઓર મત્સ્યભાવ કરતે હૈ, અને જે ઈર્ષા કરે છે, જે એના પ્રત્યે દ્વેષ કરે છે, ઈર્ષા છે, દ્વેષમાં જાય છે, જે એમના પ્રત્યે દ્વેષ કરે છે ઈર્ષાથી, જે સંયમ પ્રતિપન્ન હૈ, દીક્ષા ગ્રહણ કરી હૈ, ફિર ભી પ્રત્યક્ષ મિથ્યા દ્રષ્ટિ હૈ, પછી બીજી રીતે દીક્ષા અંગે કરે, કયા કર્યું હોય, શ્વેતાંબર આદિમાં અન્ય મતમાં, ત્યારે તો એટલું નીકળી ચૂક્યું હતું ને, શ્વેતાંબર વગેરે થઈ ચૂક્યા હતા, કુમકુંડાચાર્ય દેવના વખતમાં એ શરૂઆત થઈ ગઈ હતી શ્વેતાંબર સંપ્રદાયની. શું છે કે પછી પોતે જે કરે છે એ બરાબર છે અને બીજા કરે છે એ બરાબર નથી, એમ આવે ને. હવે જે દિગંબર મુનિનું જે સ્વરૂપ છે, એમના જે બાહ્યાચાર છે, એમનું જે અંતરંગ પરિણમન છે, એની બરાબરી તો ક્યાંય થઈ શકે એવું છે જ નહીં. તેમ છતાં એની અંદર ફલાણો દોષ છે, એની અંદર ફલાણો દોષ છે, આ 84 ભૂલ 84 સુધી કાઢી છે એ સુરજીજી, એ બધું દ્વેષનું અને માત્સર્યનું કારણ છે. નહીં તો જે ખરેખર નિર્દોષ છે, બાહ્યાચારથી પણ એ સંપૂર્ણ નિર્દોષ છે, અને અંતરંગ આચરણથી પણ એ નિર્દોષ પ્રવૃત્તિ હોવા છતાં એના પ્રત્યે વિનયને બહુમાન કરવાને બદલે પોતે અમે જે સંયમ પાળીએ છીએ, ધારીએ છીએ બરાબર છે, અમારો વિવેક છે એની અંદર, એમાં ફલાણું છે, નગ્નપણું નથી, એમાં અમારો આમ વિવેક છે, ફલાણું છે, વસ્તીમાં રહેવાનું હોય છે, વસ્તીમાં આવવા જવાનું હોય છે, ફલાણું છે, એમ કરીને જે અનેક પ્રકારે દોષ જોવામાં આવે છે, એને ભલે દીક્ષા અંગીકાર કરી હોય, સંયમ કેટલોક પાળતા હોય, સંયમ પ્રતિપન્ન લીધા છે, કેટલોક સંયમ પાળતા હોય તો પણ એ પ્રત્યક્ષ મિથ્યા દ્રષ્ટિ છે, એમાં સમ્યક દ્રષ્ટિપણાનું પણ નામ નિશાન છે નહીં. ખરેખર તો પ્રત્યક્ષ મિથ્યા દ્રષ્ટિ છે એટલું જ નહીં, પણ એમાં જેવું મુનિનું સ્વરૂપ છે એવું જ એની શ્રદ્ધામાં નહીં હોવાથી, એટલે કે મોક્ષ માર્ગનું મૂર્તિમંત સ્વરૂપ જ જે છે એની શ્રદ્ધાથી એને વિપરીત પરિણમન હોવાથી, વિપર્યાસ હોવાથી એ ગ્રહિત મિથ્યાત્મા ચાલ્યા જાય. ખરેખર તો ગ્રહિત મિથ્યાત્મા છે, અગ્રહિત ત્યાં રહેતો નથી, એવું છે. કેમ કે અહીંયા કોઈ રૂઢિ રીત રિવાજ એ કઈ મોક્ષ માર્ગ નથી, પણ આત્માની કેટલા હદે નિર્દોષતા પ્રગટે અને ગુણ પ્રગટે અને દોષનો અભાવ થાય તો એની બાહ્ય પરિસ્થિતિ આચાર વિચારની આચરણની આદિની મર્યાદા કેટલી હોય ને કેમ હોય, અને એ પણ સહજપણે, કૃત્રિમપણે નહીં પણ સહજપણે કેમ હોય, એવી જે પરિસ્થિતિ છે એનો જે વિરોધ કરે છે એ સ્પષ્ટ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે. પ્રત્યક્ષ મિથ્યા દ્રષ્ટિ છે પણ એ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે. આ બધા પ્રકાર ચાલે છે એની સામે કુમકુંડાચાર્ય દેવે ગાથાની રચના કરી છે. પોતાના જ્ઞાનમાં ખ્યાલમાં એ વિષય આવ્યો છે કે આ રીતે બધું ચાલી રહ્યું છે. ભાવાર્થ લઈ લીધું, જો યથાજાત રૂપ કો દેખકર મત્સર ભાવ સે ઉસકા વિનય નહીં કરતે હૈ તો જ્ઞાત હોતા હૈ कि इसके इसके इस रूप की श्रद्धा रुचि नहीं है, ऐसी श्रद्धा रुचि बिना तो मिथ्या दृष्टि होते हैं. जे यथाजात रूप ने जोईने, नग्न दिगंबर मुनि ने जोईने गिरसा थी एनु विनय करता नथी, तो ये थी सहजपणे एम जणाय छे કે એને એ રૂપની શ્રદ્ધા નથી, એની એને રુચિ નથી, એવું એને પ્રાપ્ત કરવું નથી, ત્યાં સુધી એને પહોંચવું નથી. એ પ્રગટ મિથ્યા દ્રષ્ટિ છે. યહાં આશય એસા હૈ, લીધું છે ભાવાર્થમાં તો સ્પષ્ટ કર્યું છે, કે જો શ્વેતાંબર આદિ હુએ દિગંબર રૂપ કે પ્રતિ મત્સર ભાવ રખતે હૈ, કેમ કે એમણે તો વસ્ત્ર અંગીકાર કર્યા. જૈન કહેવડાવે છે, જૈન મુનિ માને છે, વસ્ત્રાદિ અંગીકાર કરે છે. તો જો પોતે વસ્ત્રાદિ અંગીકાર કરે છે, તો જે વસ્ત્રાદિ અંગીકાર નથી કરતા ને મુનિ માને છે, એનામાં ભૂલ છે, એ વાત આવ્યા વિના રહેશે નહીં. જો એમ માને છે કે બરાબર છે, તો એને એમ થવું એ વાત ઉભી રહી છે, ઊભી થાય છે. તો એ વાત તો એના પરિણામમાં પોસાય એવી છે. એ પ્રતિ મત્સર ભાવ રખતે હૈ ઓર ઉસકા વિનય નહીં કરતે હૈ, ઉનકા નિષેધ હૈ. આ ગાથાથી એનો નિષેધ કરવામાં આવ્યો છે. કેમ કે 2000 વર્ષ પહેલા એ શરૂઆત થઈ હતી,